આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય આપણે યાફતા વિશે શીખી રહ્યા છીએ. તે 11મા અધ્યાયમાં આપણે જોયું હતું તે પ્રમાણે તેની એક ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. પ્રભુએ તેને યહૂદી લોકોની માટે લડવાને માટે ઊભો કર્યો હતો. અને આપણે જ્યારે જોયું, વિગતવાર જોયું કે તે કોણ હતો, તેણે કેવી રીતે તે પોતાના હોદ્દા પર આવ્યો અને પ્રભુએ તેનો કેવી રીતે ઉપયોગ કર્યો, આપણે જોયું કે તેણે મૂર્ખતાભરી પ્રતિજ્ઞા કરી અને પ્રતિજ્ઞાના લઈને જ્યારે આપણે એ અધ્યાયના અંતમાં મેં તમારી આગળ દલીલ રજૂ કરી હતી કે શું ખરેખર તે પ્રતિજ્ઞા તે પૂરી કરી કે ના કરી. આશા રાખું છું કે તમે સાંભળ્યું હોય અને તમે પોતે શું કર્યું હશે તે નિર્ણય લઈ શક્યા હોય. પણ જ્યારે આપણે અહીંયા 12મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે હજુ પણ આપણે યાફતાને ત્યાં જોઈએ છીએ અને હજુ પણ યાફતાની જે વાત છે તે આગળ ચાલે છે. યાફતા એક બહુ મહત્વનો ન્યાયાધીશ છે અને તે આપણને એક બહુ સુંદર બે પાઠ આ 11 અને 12મા અધ્યાયમાં શીખવે છે અને એ હું તમારી આગળ રજૂ કરવા માગું છું. આપણે યાફતાનું જીવન જોઈને આપણે શીખીએ તો બે વાત બહુ મહત્વની શીખવા મળે છે. પહેલી વાત તો એ છે કે આપણા સંજોગો અને આપણી પરિસ્થિતિ નક્કી નથી કરતા કે આપણા ઈશ્વર સાથેનો સંબંધ શું હશે અને ઈશ્વર આપણો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરશે. એ બાબત સંજોગો પર નહીં, વિશ્વાસ પર આધાર રાખે છે. દુનિયાવી રીતે આપણે જોઈએ તો એવું હોતું નથી. તમારે દુનિયાવી રીતે અને એ દ્રષ્ટિકોણથી તમે જુઓ તો સફળતા તમારા સંજોગો પર આધાર રાખે છે. તમે કયા કુટુંબમાં જન્મ્યા, તમે કયા દેશમાં જન્મ્યા, કઈ પરિસ્થિતિમાં જન્મ્યા તે નક્કી કરે છે કે તમે જીવનમાં કેટલા સફળ થશો. હા, એવા લોકો હોય છે કે ભલે તેઓ ગરીબીમાં જન્મ્યા હોય અથવા તો બહુ ખરાબ સંજોગોમાં પરિસ્થિતિમાં જન્મ્યા હોય તો પણ પોતાની મહેનતથી, પોતાના બળથી, પ્રભુએ આપેલા તાલંતોથી આગળ આવી અને અજાયબ જેવી સફળતા મેળવે છે, આપણે જાણીએ છીએ. પણ લગભગ મોટાભાગના લોકોની આપણે વાત કરીએ તો આપણી સફળતા આપણા સંજોગો પર, આપણા પરિવાર પર આધાર રાખે છે. દાખલા તરીકે જો તમે મુકેશ અંબાનીના કુટુંબમાં જન્મ્યા હો તો તમારે સફળ થવાના તમારા ચાન્સીસ વધારે છે, કારણ કે તમને જે ભણતર મળવાનું છે, તમને જે સુવિધા મળવાની છે, નાનપણથી જ તમે જે લોકોની સાથે ઉઠવેટ કરવાના છો, તમે જાણો છો કે એ કુટુંબમાં જન્મેલી વ્યક્તિ ભલે કદાચ પ્રભુએ તેને બહુ બુદ્ધિ આપી ના હોય, છતાં પણ સામાન્ય કુટુંબમાં જે વ્યક્તિ જન્મી છે તેના કરતાં વધારે સફળતા પામશે. અને હું આ દુનિયાવી રીતે વાત કરી રહ્યો છું. આપણે સફળતા નું જે ડેફિનેશન છે, કેવી રીતે આપણે સફળતા સમજીએ છીએ તે દરેકને માટે જુદી જુદી હોય છે, પણ હું ફક્ત દુનિયાવી રીતે વાત કરું છું. ભણતરની રીતે, તમારી નોકરી સમૃદ્ધિની ની રીતે હું તમારી આગળ આ વાત રજૂ કરી રહ્યો છું. જે એક ગરીબ કુટુંબમાં જન્મે છે, એવા કદાચ એવા કોઈ દેશમાં જન્મે છે કે જ્યાં સુવિધા મળતી નથી, તો તેને આગળ આવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને એ મહેનત છતાં પણ જે ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ તે મળતી નથી. પણ પ્રભુની સાથેના સંબંધમાં એવું કાંઈ છે નહીં. તમે ગમે તે હોય, ગરીબમાં ગરીબ માણસ હો કે તમે કોઈ રાજમહેલમાં જન્મ્યા હોય, પ્રભુની પાસે આવવા માટે ફક્ત વિશ્વાસની જરૂર છે. સંપૂર્ણ રીતે પ્રભુને સોંપાઈ જવાની જરૂર છે. દરેક કોઈ ગરીબ એમ નથી કહી શકતો કે હું પ્રભુની પાસે જઈ શકતો નથી, અને કોઈ રાજમહેલમાં જન્મેલો શ્રીમંત એમ નથી કહી શકતો કે મારો જન્મસિદ્ધ હક છે કે પ્રભુ મને આ આપે. બંને એક જ રીતે, અને આપણે જે તિમોથીના પત્રમાં વાંચીએ છીએ તે પ્રમાણે એક જ દેવ છે, અને આપણી અને દેવની વચ્ચે એક જ મધ્યસ્થી છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને તેમના વિશ્વાસ દ્વારા જ આપણે પ્રભુ સાથે સંબંધ બાંધી શકીએ છીએ. અને જ્યારે આપણે પ્રભુ સાથે સંબંધ બાંધીએ છીએ ત્યારે પ્રભુ આપણો ઉપયોગ કરે છે. આપણે જોઈએ છીએ કે યાફતા એક ઉપપત્નીનો દીકરો હતો, છતાં પણ એની પાસે વિશ્વાસ હતો, તે પ્રભુમાં માનતો હતો, અને તેથી કરીને તેને આગેવાની કે ન્યાયાધીશ તરીકે તેને નિમવામાં આવ્યો. આપણે તેનું જે 11મા અધ્યાયમાં જોયું હતું, એની જે વાર્તાલાપ એમોનના રાજા સાથે યુદ્ધ પહેલાં જે સમજૂતી કરવા માંગે છે, તેને જે જ્ઞાન હતું પ્રભુના લોકોના ઇતિહાસ વિશે, તે આપણે જોઈએ તો આપણને જાણવા મળે છે કે તે પ્રભુમાં વિશ્વાસ રાખતો હતો, તે પ્રભુને ઓળખતો હતો. બીકોઝ ફેથ કમ્સ બાય હિયરિંગ એન્ડ હિયરિંગ બાય ધ વર્ડ ઓફ ગાડ. વિશ્વાસ આપણને પ્રભુના વચનો સાંભળવાથી મળે છે. એટલે વાલાઓ, આપણે યાદ રાખીએ કે યોર સર્કમસ્ટેન્સીસ ડઝ નોટ ડિટર્મન યોર વોક વિથ ધ લોર્ડ. તમારા સંજોગો નક્કી નથી કરતા કે તમે ઈશ્વરની સાથે કેવી રીતે ચાલશો, અને કેવો તમારો સંબંધ ઈશ્વરની સાથે કેટલો ગાઢ હશે, કે પછી કે પ્રભુ તમારો કેવી રીતે ઉપયોગ કરશે. આ વાત ફક્ત તમારા વિશ્વાસ પર આધારિત છે. જો તમે વિશ્વાસુ રહેશો પ્રભુને, તો પ્રભુ તમારો ઉપયોગ કરશે. બીજી વાત હું તમારી આગળ એક જે રજૂ કરવા માગું છું, અને ઘણી વખત ખાસ કરીને આજના આપણા સમાજમાં આપણે જોઈએ છે કે ઘણા જે પ્રભુને નામે ઓળખનારા સેવકો છે, અને જ્યારે આમને આપણે જીવન જોઈએ ત્યારે આપણને લાગે છે કે પ્રભુ હજુ પણ તેઓને સફળતાથી કેમ વાપરી રહ્યા છે. આપણે ઘણા પાદરી છે, ઘણા લોકો જેમની મોટી મોટી મિનિસ્ટ્રી સેવાઓ હોય છે, અને આપણે ઘણી વખત ઘણા કૌભાંડ વિશે સાંભળીએ છીએ કે ઘણી વખત તેઓ ગુજરી જાય પછી, ઘણી વખત જ્યારે જીવતા હોય તારે, કે એ લોકો કેવા પાપમાં સપડાયેલા છે. અને છતાં પણ આપણે જોઈએ છીએ કે તેમની જે સેવા છે, તેમની જે મિનિસ્ટ્રી છે, તેમાં સફળતા છે. અને ઘણી વખત આપણને મનમાં વિચાર થાય, વિસામણા થાય કે ભાઈ આ શું થઈ રહ્યું છે. આપણે જો આ યાફતાને જોઈએ કે આ જે યાફતા હતો તેણે કેવી મૂર્ખતાભરી પ્રતિજ્ઞા કરી, અને ત્યારબાદ પછી ઈશ્વરે, આપણે 11મા અધ્યાયમાં જોયું હતું તે પ્રમાણે, તેને સફળતા આપી, વિજયવંત કર્યો. તો ઘણી વખત આપણને પ્રશ્ન થાય છે કે કેમ પ્રભુ, તમે જાણો છો કે અજ્ઞાનકિત છે, તમે જાણો છો કે પાપમાં છે, છતાં કેમ તે વ્યક્તિને તમે સફળતા આપી છે. શું તમને એ પ્રશ્ન થાય છે? મને તો ઘણી વખત એ પ્રશ્ન થાય છે. તમારી આગળ એક નામ રજૂ કરવા માગું છું, રવિ ઝેકરાયાનું નામ આપણે સાંભળ્યું છે. તેમના મરણ બાદ જે વાતો થઈ રહી છે આપણે જાણીએ છીએ, અને ત્યારે મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે કેવી રીતે પ્રભુ, જે વ્યક્તિનો તમે આટલો અજાયબ જેવી રીતે ઉપયોગ કર્યો, લાખો કરોડો લોકોની સામે તેમણે સંદેશા આપ્યા, કેટલા બધા લોકો તમારી પાસે આવ્યા, જો આ એ પ્રમાણેનું પાપી જીવન હતું તો કેમ સફળતા. અને હું 100% જાણતો નથી કે આપણા ભાઈ રવિ ખરેખર એ પાપમાં હતા કે નહીં, કારણ કે માણસ મરી ગયો પછી પોતાના તરફથી કોઈ જાતની સફાઈ આપી શકતા નથી. એ રાવી અને પ્રભુની વચ્ચે છે, પણ પ્રશ્ન ઊભો થાય, કારણ કે હું પણ બહુ તેમની પાસેથી શીખ્યો છું, તેમના જે સંદેશા દ્વારા, તેમની મિનિસ્ટ્રી દ્વારા ઘણું શીખ્યો છું. પણ મનમાં પ્રશ્ન ઊભો થાય કે કેમ પ્રભુ, અને એ વાત પણ હું તમને આ યાફતાના જીવનમાંથી શીખવા માગું છું. અને મારી સાથે તમારા પવિત્ર શાસ્ત્ર ખોલો અને ગણનાનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 11 અને 12મી કલમ તમારી આગળ હું રજૂ કરવા માગું છું. બહુ મહત્વનું આ લેસન છે, પાઠ છે, એ સમજવાનું બહુ જરૂર છે. ગણનાનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 11 અને 12મી કલમ કહે છે કે પછી મૂસાએ હાથ ઊંચો કરીને લાકડી 2 વખત ખડક પર પછાડી, એટલે ખડકમાંથી પુષ્કળ પાણી ધસારા સાથે બહાર નીકળ્યું, તે સૌએ તથા પશુઓ ધરાઈને પીધું. પણ યહોવાએ મૂસાને અને હારૂનને કહ્યું, બધા ઇસ્રાયલીઓ સમક્ષ તમે તમારું મારા પ્રત્યે સન્માન બતાવ્યું નહીં, તમે તેઓને બતાવ્યું નહીં કે પાણી કાઢવાની શક્તિ મારામાંથી આવી હતી, તેઓએ તમે બતાવ્યું નહીં કે તમે મારામાં અવિશ્વાસ કર્યો હતો, તેથી મેં તેઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું ત્યાં તમે તે લોકોને લઈ જશો નહીં. આપણે જાણીએ છીએ કે અરણ્યમાં પાણીની જરૂર હતી. મૂસા અને હારૂન ને પ્રભુએ જે સૂચના આપી કે કેવી રીતે તમારે પાણી લોકોને પૂરું પાડવાનું, અને અહીંયા ગણનાના પુસ્તકમાં અને 20મા અધ્યાયમાં મેં વાંચ્યું તે પ્રમાણે તેઓએ 2 વખત ખડક ઉપર પછાડી. મૂસા અને હારૂન, અને ખાસ કરીને મૂસા, તે પ્રભુની આજ્ઞા ભંગ કરે છે. પ્રભુની આજ્ઞા ભંગ કરે છે, પ્રભુએ જે કીધું હતું તેનાથી તે બિલકુલ ઊંધું કરે છે. પણ અહીંયા આપણે પ્રભુની કૃપા જોઈએ છે. એ અઆજ્ઞાંકિત હતો, આજ્ઞા ભંગ કર્યું હતું, છતાં પણ પાણી પ્રભુએ આપ્યું. કારણ કે આપણો પ્રભુ દયાળુ છે, આપણો પ્રભુ કૃપાળુ છે. મૂસાની ભૂલને લીધે પ્રભુ આખા જે યહૂદી લોકો હતા તેઓને શિક્ષા નથી કરતા. આ યાફતા અઆજ્ઞાંકિત હતો, છતાં પ્રભુને પોતાના લોકોની પર જે દયા આવી તેને લઈને તેને વિજયવંત કર્યો. અને આ સમજવું બહુ જરૂરી છે, કારણ કે ઘણી વખત આપણે સફળતાને પ્રભુની મંજૂરી સમજી બેસીએ છીએ. જો આપણે અઆજ્ઞાંકિત રીતે પ્રભુની સાથે ચાલીએ તો કદાચ પ્રભુ તમારો ઉપયોગ કરશે લોકોને આશીર્વાદિત કરવા માટે. પણ અહીંયા બહુ એક ગંભીર ચેતવણી હું તમને આપવા માંગુ છું, ખાસ કરીને તમે જેઓ પ્રભુની સેવામાં છો, કોઈક રીતે પ્રભુની સેવા કરી રહ્યા છો, આ ચેતવણી ખાસ સાંભળો વાલાઓ. પ્રભુ તમારો ઉપયોગ લોકોને આશીર્વાદિત કરવા માટે કરશે, પણ તમે પોતે આશીર્વાદિત નહીં થાવ. બહુ ગંભીર વાત છે વાલાઓ, કારણ કે ઘણી વખત આપણે સફળતાને પ્રભુનો આશીર્વાદ અને પ્રભુનું મંજૂરી સમજી બેસીએ છીએ. તમે જે સેવા આપી રહ્યા છો તે એ સૂચક નથી કે તમે ઈશ્વર સાથે યોગ્ય રીતે ચાલી રહ્યા છો. એથી જ કરીને આપણે ઘણા પ્રભુના માણસોને જોઈએ છે કે તેઓ પાપી જીવનશૈલી જીવે છે અને એક મહાન સેવા કરે છે. ઘણી વખત વ્યભિચારમાં તેઓ જીવતા હોય છે, અને ઘણી વખત આપણે લોકો એમ કહીએ છીએ કે આ વ્યક્તિનો જીવો કેટલી બધી સફળતા છે. પણ વાલાઓ, આપણે પ્રભુની સામે પાપ કરીને કદી આશીર્વાદિત થઈ શકતા નથી. હા, પ્રભુ કદાચ લોકોને લીધે તમારો ઉપયોગ કરે, પણ તમે પોતે તો નાશમાં જનાર છો. સફળતાને ઈશ્વરની મંજૂરી તરીકે ના લઈ લેશો વાલાઓ. આ બહુ એક મહત્વની વાત હું તમારી આગળ મૂકવા માંગુ છું. બહુ મહત્વની વાત છે કે ઘણા લોકો ફક્ત બાહ્ય રૂપને જોવે છે. જ્યારે આપણે સમુએલના પુસ્તક તેનો 16મો અધ્યાય અને 7મી અધ્યાયમાં શું કહેવામાં આવ્યું છે કે ઈશ્વર બહારનું રૂપ નથી જોતા, પ્રભુ તો આપણું હૃદય જોતા હોઈએ છે. એટલે બહારની સફળતાથી તમે અંજાઈ જશો નહીં વાલાઓ, શું તમે પ્રભુની સાથે આજ્ઞાનકિત થઈને ચાલો છો? જો કશું પાપ છે, જો કશું એવું છે જીવનમાં કે જે આપણે પ્રભુએ મનાઈ કરી છે અથવા તો પ્રભુની ઈચ્છાની બહારનું છે, તો આજે જ આપણે શીખીએ વાલાઓ કે હા, પ્રભુ તમારો ઉપયોગ કરી રહ્યા છે, પણ તમે વચનના પ્રદેશમાં નહીં જઈ શકો. જેવી રીતે મૂસાને હારૂનમાં હારૂનને કહેવામાં આવ્યું તે પ્રમાણે કે જે વચનનો દેશ છે તે તમે જોશો નહીં. અને આ કોઈ જાતની ગેરસમજ ના થાય વાલાઓ, હું તમને એમ નથી કહેતો વચનનો પ્રદેશ એટલે સ્વર્ગ નહીં, એવું નથી કહેવા માંગતો. કારણ કે કોઈ ખરેખર પ્રભુને સોંપેલું છે કે નહીં એ ફક્ત પ્રભુ જાણે છે, આપણા કોઈ જાણી શકતા નથી. તો આ જે બે મહત્વના પાઠ છે તે આપણે યાદ રાખીએ. આવો મારી સાથે ન્યાયાધીશોનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 1લી કલમ આપણે વાંચીએ. કહે છે કે એફ્રાઇમના માણસો એકઠા થઈને સાફોન ગયા અને તેઓએ યફ્તાને કહ્યું, તું આમોન પુત્રોની સાથે લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તે અમને કેમ બોલાવ્યા નહીં, અને અમે તને અંદર પૂરીને તારું ઘર બાળી નાખીશું. કદાચ તમારામાંથી કોઈકને યાદ શક્તિ સારી હોય અને તમને યાદ હોય કે આ જે એફ્રાઇમના માણસો હતા, એફ્રાઇમ પુત્રો હતા, તેઓ આવું જ કંઈક ગિદ્યોનને પણ કહે છે. અને તે માટે મારી સાથે તમે 8મો અધ્યાય ખોલો, ન્યાયાધીશોનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને તેની 1લી કલમ આપણે વાંચીશું અને જુઓ ત્યાં આ એફ્રાઇમ પુત્રો શું કહે છે. અને ત્યાં પણ ગિદ્યોન વિજયવંત થયો હતો, ત્યાર પછી આ એફ્રાઇમના પુત્રો ત્યાં આવી અને ગિદ્યોનની સાથે વાત કરે છે. અહીંયા 12મા અધ્યાયમાં તેઓ યફ્તાની સાથે વાત કરે છે, પણ થોડોક ફરક છે અને એમાં આપણને પ્રભુ કંઈક શીખવવા માંગે છે. તો ન્યાયાધીશોનો પુસ્તક તેનો 8મો અધ્યાય અને 1લી કલમ કહે છે કે એફ્રાઇમ કુળના આગેવાન લોકોએ ગિદ્યોન પર રોષે ભરાઈને કહ્યું, તમે અમારી સાથે આવો વર્તાવ શા માટે કર્યો? તમે મિદ્યાનો સાથે લડવા માટે ગયા ત્યારે તમે અમને શા માટે ના બોલાવ્યા? આમ એમને તે લોકોએ સખત ઠપકો આપ્યો. હવે 12મો અધ્યાય અને 1લી કલમ હું ફરીથી વાંચું છું તમારી આગળ અને આશા રાખું છું કે તમે જોઈ શકો કે બે કલમની વચ્ચે ફરક શું છે. એફ્રાઇમના માણસો એકઠા થઈ સાફોન ગયા અને તેઓએ ઇફ્તાને કહ્યું, તું આમોન પુત્રોની સામે લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તે અમને કેમ બોલાવ્યા નહીં, અમે તને અંદર પૂરીને તારું ઘર બાળી નાખીશું. બંને 8મા અધ્યાયમાં અને 12મા અધ્યાયમાં તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે તમે જે કર્યું તે કર્યા પહેલાં અમને કેમ બોલાવ્યા નહીં, કેમ અમારો સાથ લીધો નહીં, કેમ જે જસ મળવો જોઈએ તે અમને મળ્યો નહીં. અને અહીંયા જે આ એફ્રાઇમ પુત્રો છે અને એફ્રાઇમનું જે કૂટ છે તેનું હૃદય આપણે જોઈ શકીએ છીએ કે આ એક ગર્વ ભરેલું, એક ઘમંડ ભરેલું હૃદય છે. અને જો તમે જોયું, તમે નોટિસ કર્યું હોય તો 8મા અધ્યાયની 1લી કલમમાં તેઓ એમ કહે છે કે તેઓએ ગિદ્યોનને સખત ઠપકો આપ્યો. એ ઠપકો, 8મા અધ્યાયનો ઠપકો 12મા અધ્યાય અને 1લી કલમમાં જો શું થઈ જાય છે, અને તને અંદર પૂરીને તારું ઘર બાળી નાખીશું. વાલાઓ, જો આપણે આપણા ઘમંડને નહીં સંભાળીએ તો જે ઠપકો આ હિંસામાં બદલતા બહુ વાર નહીં લાગે. જે ઠપકો છે તે હિંસામાં બદલતા વાર નહીં લાગે વાલાઓ. આથી આથી કરીને આપણા હૃદયની સંભાળ રાખવી બહુ જરૂરી છે. એફ્રાઇમના કુળના જે લોકો હતા તેઓને બીજા કશામાં રસ હતો નહીં, ફક્ત પોતાના મહત્વમાં રસ હતો. ગિદ્યોનની સાથે પણ એ હતું, હવે અહીંયા ઇફ્તાની સાથે પણ એ છે. અને આપણી મંડળીમાં, આપણા કુટુંબમાં આવા ઘણા લોકો આપણે જોઈએ છે કે તેઓને મંડળીની સફળતા, પ્રભુના કાર્યની સફળતામાં કોઈ રસ હોતો નથી. મારું મન, મારું નામ મોટું મનાય છે કે નહીં, મારું નામ લખાય છે કે નહીં, મને ફૂલહાર થાય છે કે નહીં, તેમાં જ તેમને રસ હોય છે. અને જ્યારે તેમને જે જોઈએ છે એ ન મળે ત્યારે તેઓ ઠપકો આપશે. અને જો વારંવાર આવું થશે તો આ રીતે ધમકી આપશે, અમે તને અંદર પૂરીને તારું ઘર બાળી નાખીશું. આ પ્રાઇડ, ઈગો, ઘમંડ, આપણે જેને કહીએ છીએ અભિમાન, એ બહુ જ ખતરનાક વસ્તુ છે. અને આપણામાંથી કોઈ એવું નથી કે જે એનાથી બચી જઈ શકે. મારી સાથે તમે નીતિ વચનોનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને 25 અને 26મી કલમ ખોલો. નીતિ વચનોનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને 25 અને 26 કલમ હું ગુજરાતીમાં વાંચીશ, જો કે તેનું ભાષાંતર જરા થોડુંક યોગ્ય નથી. ત્યાં લખવામાં આવ્યું છે કે જે માણસ લોભી મનનો હોય તે કજિયા સળગાવે છે, પણ યહોવા પર ભરોસો રાખનારને પુષ્ટ કરવામાં આવશે. જે માણસ પોતાના હૃદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે, પણ જે કોઈ ડાપણથી વર્તે છે તેનો બચાવ થશે. આ શબ્દ લોભી હોવો ના જોઈએ, ત્યાં અભિમાની અથવા તો ઘમંડી હોવો જોઈએ. કારણ કે એ જ શબ્દનો ઉપયોગ આપણે હું તમારી આગળ નીતિવચન તેનો 15મો અધ્યાય અને 25મી કલમ રજૂ કરવા માગું છું. ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવા અભિમાનીનું ઘર સમુગડું ઉખેડી નાખશે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે. એટલે એ જે લોભી શબ્દ આપણે વાંચીએ છીએ 28મા અધ્યાય અને 25મી કલમમાં, તે અભિમાની હોવો જોઈએ. ઇંગ્લિશમાં લખવામાં આવ્યું છે, હી હુ ઇઝ ઓફ અ પ્રાઉડ હાર્ટ સ્ટર્સ ઓફ સ્ટ્રાઇફ. જ્યાં ગબંડ છે, જ્યાં અભિમાન છે, ત્યાં કજિયા થવાના જ છે વાલાઓ. અને એ આપણને આ એફ્રાઇમનું કુળ શીખવી રહ્યું છે. અહીંયા ત્યાં પ્રભુએ તેઓને આમોનનો પુત્રો હતા તેઓમાંથી છોડાવ્યા હતા, વિજયવંત કર્યા હતા, તેનો આનંદ તેમને બિલકુલ હતો નહીં. તેઓને ફક્ત તેમનું ઘમંડ કે અમારો કેમ ઉપયોગ થયો નહીં, અમને કેમ જશ મળ્યો નહીં, તેમાં જ રસ હતો. અને જ્યાં પણ પ્રભુના કાર્યમાં, કુટુંબમાં, કોઈ પણ સંબંધમાં આ રીતના લોકો હોય અથવા તો આપણું પોતાનું હૃદય આ પ્રમાણેનું હોય તો ત્યાં કજિયા થશે જ. અને પ્રભુ આપણને ચેતવણી રૂપે નીતિવચન અને 15મો અધ્યાય અને 25મી કલમ મેં વાંચી, ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે યહોવા અભિમાનીનું ઘર સમુગડું ઉખેડી નાખશે. વાલાઓ, તમે જાણો છો કે શેતાન જે છે, લુસિફર, તેનું પાપ શું હતું? પ્રાઇડ, ઘમંડ. તેને પ્રભુના જેવું બનવું હતું. યશાયાનું પુસ્તક અને તેનો 14મો અધ્યાય અને તેની 13 અને 14 કલમ આ પ્રમાણે કહે છે. અને આ અહીંયા શેતાન લુસિફરની અહીંયા વાત થઈ રહી છે. શું કહે છે ત્યાં? કે તે તારા હૃદયમાં કહ્યું હતું, હું આકાશો પર ચડીશ અને હું ઈશ્વરના તારાઓ કરતાં મારું રાજ્યસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના સભાના પર્વત પર બેસીશ. હું મેઘો પર આરોહણ કરીશ. હું પોતાને પરાત પર સમાન કરીશ. ઘમંડવાળાઓ, ઘમંડ બહુ જ ખતરનાક વસ્તુ છે, જો આપણે ચેતીને નહીં રહીએ તો આપણે નાશમાં જઈશું. દાનિયલનું પુસ્તક તેનો 4:30 કલમમાં આપણે નબુખા નેઝારની વાત સાંભળીએ છીએ. એ પોતાના મહેલ ઉપર ઊભો રહ્યો હતો અને તે એ સેબેબિલોન શહેર પર જોવે છે અને કહે છે કે જો આ મેં શું બાંધ્યું છે, જુઓ મેં શું કર્યું છે. અને આપણે જાણીએ છીએ તેનું પરિણામ શું આવ્યું અલાવો, કે તે પ્રાણીની જેમ તે જંગલમાં રહ્યો, જે શિક્ષા થઈ તે પ્રમાણે. બહુ ચેતીને આપણે રહેવાની જરૂર છે વાલાઓ, ખાસ કરીને આપણે જે લોકો જીવનના પાછલા ભાગમાં છીએ. કદાચ પ્રભુએ આપણને સેવામાં સફળતા આપી છે, આપણા જીવનમાં સફળતા આપી છે, ઘરબાર છે, કારોબાર છે, કુટુંબ છે, બાળકો પણ ભણેલા છે અને બાળકો પણ પોતાના કામે લાગી ગયા છે, અને દુનિયાવી દ્રષ્ટિકોણથી આપણે ઘણું બધું મેળવ્યું છે. આપણે કદાચ એમ કહી શકાય કે આપણે સફળ છીએ. ત્યારે વહાલાઓ, એ સમયે જ્યારે આપણે વિચાર કરવા બેસીએ ત્યારે આપણે યાદ રાખીએ કે આપણા હૃદયમાં કોઈ જાતનું ઘમંડ હોય નહીં, કે આપણે જોઈને એમ ન કહીએ કે જો આ મારી મહેનતનું પરિણામ, જો કેટલી કેટલું બધું મેં મેળવ્યું છે, હું ભણ્યો, મેં મહેનત કરી, મેં મારી બુદ્ધિથી મારી ચાલાકીથી આ બધું ભેગું કર્યું છે, આ બધું બાંધ્યું છે. કેટલી બધી વખત આપણે દેવળની મંડળીને લઈને આવી વાતો થતી હોય છે કે જુઓ અમારું દેવળ કેટલું મોટું, અમે કેવી રીતે બાંધ્યું છે, કેટલું બધું અમારી પાસે કેટલું બધા પૈસા છે, અમે કેવી રીતે લોકોને મદદ કરીએ છીએ, કેટલું કરીએ છીએ. એ તરફ જો આપણું ધ્યાન જાય વાલાઓ, તો આપણે તરત જ ઘૂંટણે પડી અને પ્રભુની માફી માંગવી જોઈએ. કારણ કે પ્રભુના આશીર્વાદ વગર, પ્રભુના બળ વગર, પ્રભુના સામર્થ્ય વગર આપણે કશું જ કરી શકતા નથી. તમે જો ઉત્પત્તિનો 33મો અધ્યાય અને લગભગ 9મી કલમ વાંચશો, અથવા તો એ જે 33મો અધ્યાય છે તેમાં તમને યાદ દેવડાવું, તો ત્યાં યાકૂબ ફરી પોતાના દેશમાં, વચનના દેશમાં પાછો આવે છે. તેના મામાના ઘરેથી પાછો ફરે છે પોતાના પત્ની અને બાળકોને લઈને, અને ત્યાં પહેલી વાર તેની મુલાકાત એસાવ સાથે થાય છે. અને ત્યાં તમે જો વાંચો તો તમને જોવા મળશે કે એસાવ કેવી રીતે વર્તે છે અને યાકૂબ કેવી રીતે વર્તે છે. બલકે હું તમારું ધ્યાન આપણે ત્યાં જઈને વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક તેનો 33મો અધ્યાય, અને ત્યાં જો હું તમને કલમ આપું તો તે કલમ છે 9મી કલમ. આ યાકૂબ એસાવને ઘણી ભેટો આપે છે, ઘણું બધું આપે છે, કારણ કે યાકૂબને હતું કે મારો ભાઈ મારી પર હજુ પણ ગુસ્સે હશે, બદલો લેવા માંગતો હશે. એટલે એને મનાવવા માટે એ આપણે જાણીએ છીએ કે યાકૂબ શું કરે છે. અને ત્યાં જ્યારે યાકૂબ આ બધી ભેટ આપે છે ત્યારે તમે એસાવ શું કહે છે તે સાંભળવા લાવો. એસાવ કહે છે કે ત્યારે એસાવ બોલ્યો, મારા ભાઈ મારી પાસે બહુ છે, તારું જે છે તે તું પોતે જ રાખ. અને ખરેખર જો તમે એ આ જે પહેલી 9-10 કલમનો અભ્યાસ કરો તો એક મોટા ભાઈ તરીકેનું એસાવનું જે વર્તન છે એ ઘણું એક્ઝામ્પલરી છે, ઉદાહરણરૂપ છે. પણ એસાવની પાસે પ્રભુ નથી. અને આપણા ઘણામાં એસાવનો સ્વભાવ હોય છે. શું કહે છે કે ત્યારે એસાવ બોલ્યો, મારા ભાઈ મારી પાસે બહુ છે, તારું જે છે તે તું પોતે જ રાખ. પણ જ્યારે આપણે આ જ વાત યાકૂબ કહે છે તો જુઓ યાકૂબ કેવી રીતે કહે છે. અને યાકૂબે કહ્યું એમ નહીં, હવે જો હું તારી નજરમાં કૃપા પામ્યો હો તો કૃપા કરીને મારા હાથમાંથી મારી ભેટ સ્વીકાર. અને હવે સાંભળજો વાલાઓ, કેમ કે જાણે કે ઈશ્વરનું મોં જોયું હોય તેમ મેં તારું મોં જોયું છે, તું મારા પર પ્રસન્ન થયો છે. મારી જે ભેટ તારી પાસે લાવ્યો છું તે કૃપા કરીને લે અને સાંભળજો બાલાઓ, અહીંયા જો યાકૂબની કેવી રીતે વાત કરે છે, જે વાત એસાવ બોલ્યો એ જ વાત યાકૂબ બોલે છે, પણ આસમાન જમીનનો ફરક છે. શું કહે છે યાકૂબ? કેમ કે ઈશ્વરે મારા પર કૃપા કરી છે ને મારી પાસે પુષ્કળ છે, અને તેણે આગ્રહ કર્યો ને તેણે તે લીધી. સમજ્યા વાલાઓ? એસાવે શું કીધું? મારી પાસે બહુ છે. યાકૂબે શું કીધું? કેમ કે ઈશ્વરે મારા પર કૃપા કરી છે. શું તમે યાકૂબની રીતે વાત કરો છો કે તમે એસાવની રીતે વાત કરો છો? બહુ ફરક છે વાલાઓ. એક ઘમંડ તરફથી આવી રહ્યું છે, બીજું પ્રભુ પર આધારિત હૃદય છે. અને આ વાત આપણે પણ જ્યારે આપણું જીવનનું નિરીક્ષણ કરીએ, આપણે પણ જોઈએ, પાછળ વળીને જોઈએ, ત્યારે આપણે પ્રભુનો હાથ આપણા જીવનમાં જોઈએ કે કેવી રીતે પ્રભુએ તેની કૃપા દ્વારા આપણી જરૂરિયાતો પૂરી પાડી છે, કેવી રીતે પ્રભુએ આપણી દરેક જરૂરિયાતની ઉપરાંત આપણને આપ્યું છે, આશીર્વાદિત આપણને કર્યા છે. ના કે આપણે અભિમાન કરીએ કે મારું ભણતર, મારું મેનેજમેન્ટ, મારી ચાલાકીના લીધે હું જ્યાં છું ત્યાં છું. બહુ મહત્વનો આ મુદ્દો છે વાલાઓને. હું આશા રાખું છું કે પ્રભુ તેમના વચન દ્વારા તમારી સાથે વાત કરી રહ્યા હોય. આગળ વધીએ તો બીજી કલમ કહે છે કે ઇફતાએ તેઓને કહ્યું કે મારે તથા મારા લોકોને આમોનના પુત્રોની સાથે મોટી તકરાર ચાલતી હતી, પણ મેં તમને બોલાવ્યા ત્યારે તમે તેઓના હાથમાંથી મને બચાવ્યો નહીં અને તમે મને ઉગાર્યો નહીં, એ મેં જોયું. ત્યારે હું મારો જીવ મુઠ્ઠીમાં લઈને આમોન પુત્રોની સામે ગયો ને યહોવાએ તેઓને મારા હાથમાં સોંપ્યા. તો હવે તમે આજે મારી સાથે કેમ લડવા આવ્યા છો? જ્યારે ગિદ્યોનની સાથે આ બન્યું, આઠમા અધ્યાયમાં જો તમને યાદ હોય તો ગિદ્યોને બહુ નમ્રતાથી એફ્રાઈમ પુત્રોને સાથે વાત કરી હતી. તેઓને થોડા પંપાળ્યા હતા, તેઓને જે જોઈતું હતું તે કીધું કે આ વિજય તો તમારો જ છે, હું તમારી આગળ હું શું છું વગેરે વગેરે. અહીંયા યાફતા કંઈક જુદી રીતે જવાબ આપે છે, પણ એમાં પણ તે પ્રભુને મહિમા આપવાનું ભૂલતો નથી. શું કહે છે? કે ને યહોવાએ તેઓને મારા હાથમાં સોંપ્યા. યફતા જાણતો હતો કે એને વિજય કેવી રીતે અને કોના લીધે મળ્યો છે, અને તે એફ્રાઈમ પુત્રોની સામે સવાલ મૂકે છે, હવે તમે આજે મારી સામે કેમ લડવા આવ્યા છો? પછી યફતા ગિલિયાદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાઈમની સાથે લડ્યો અને ગિલિયાદના માણસોએ એફ્રાઈમને માર્યો, કેમ કે તેઓએ કહ્યું હતું કે એફ્રાઈમ તથા મન્નાસા મધ્ય રહેનારા ગિલિયાદીઓ તમે એફ્રાઈમથી નાસી આવેલા છો. અને ગિલિયાદોએ એફ્રાઈમીઓની સામે યર્દન આરા રોક્યા, અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમ કહેતો મને ઉતરી જવા દે, ત્યારે ગિલિયાદના માણસો તેને પૂછતા શું તું એફ્રાઈમ છે, અને જો તે કહેતો ના ત્યારે તેઓ તેને કહેતા શિબોલેથ બોલ, અને તે શિબોલેથ બોલતો કેમ કે તેનો ખરો ઉચ્ચાર તે કરી શકતો નહીં. ત્યારે તેઓએ તેને પકડીને યર્દનના આરા આગળ મારી નાખતા. તે વખતે એફ્રાઈમના 42,000 માણસ પડ્યા. યફ્તીએ 6 વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી ગિલિયાદી ઇફતા મરણ પામ્યો ને ગિલિયાદના એક નગરમાં તેને દાટવામાં આવ્યો. આ એફ્રાઈમ પુત્રો અને ઇફતા વચ્ચે જે બન્યું, નાની તકરાર ઘમંડના લીધે. હવે આપણે બંને તરફ ઘમંડ જોઈએ છે. તું મને કોણ કહેનારો, તું મને કોણ પૂછનારો, બરાબર? અને એક બહુ મહત્વનું જે વાક્ય છે તે તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું, અને એ તો ચોથી કલમમાં આવે છે. ધ્યાનથી સાંભળજો વાલાઓ. પછી યફ્તા ગિલિયાદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાઈમની સાથે લડ્યો અને ગિલિયાદના માણસો એફ્રાઈમને માર્યો, કેમ કે તેઓએ કહ્યું. કેમ કે તેઓએ કહ્યું? ઇંગ્લિશમાં લખવામાં આવે બીકોઝ હી સેડ, બીકોઝ યુ સેડ, કેમ કે તેઓએ કહ્યું. વાલાઓ, આપણા અંગત જીવનમાં, આપણા કુટુંબમાં, મંડળીમાં, દરેક વ્યવહારમાં કેટલી બધી વખત આ શબ્દો તકરાર ઊભી કરે છે. વર્ષોના ઝઘડા, તે કેમ આમ કીધું, તું આમ બોલ્યો હતો, અને આપણે એ વાતને છોડી શકતા નથી. અને આપણે અહીંયા જોયું તે પ્રમાણે તેના લીધે 42,000 એફ્રાઇમ પુત્રો મરણ પામ્યા. આ જે શિબોલેથ એન્ડ સિબોલેથ, આ એફ્રાઇમ પુત્રો અને ગિલિયાદના પુત્રો દેખાવમાં તો બધા સરખા જ હતા, અમુક રીતે તૈયાર થાય તો કોઈ તફાવત નહીં, પણ આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાની ભાષાનું બોલવાનું થોડોક ફરક પડે છે, અને આ શબ્દ દ્વારા તેઓને પારખી જતા હતા કે આ એફ્રાઇમ પુત્ર છે કે ગિલિયાદનો છે. અને જે જ્યારે ખબર પડે ત્યારે તેઓને મારી નાખતા. અહીંયા આપણે યફ્તાની પાસેથી શીખીએ છીએ કે જે દયા અને જે સમજણ તેણે આમોનના પુત્રોની સાથે બતાવી તે પોતાના ભાઈ સાથે એમ નથી બતાવતો. અને વાલાઓ, ઘણી વખત કેટલા બધા આપણે છીએ લોકો, ખ્રિસ્તી લોકો, આપણે આ જ રાતનું વર્તન આપણા ભાઈ બહેન સાથે કરતા હોઈએ છીએ. બહારનો માણસ હોય અથવા તો બહારની કોઈ વ્યક્તિ હોય તો તેની સાથે આપણે પ્રેમથી અને દયાથી તેની સાથે વર્તીએ છીએ, પણ આપણા જે કુટુંબીજનો છે, આપણા જ જે બાળકો છે, આપણા જે સંબંધી છે, તેઓની સાથે આપણો વ્યવહાર આ યફ્તાનો જે એફ્રાઇમ પુત્રો સાથેનો હોય છે તેવો વ્યવહાર હોય છે. જે દયા તેણે આમોની પુત્રોને બતાવી તે પોતાના ભાઈને તેણે બતાવી નહીં. હી વેન્ટ ટુ ફાર. પ્રશ્ન કર્યો બરાબર છે, પણ 42,000 માર્યા ગયા. 42,000 નાનો નાનો આંકડો નથી. તમારું ધ્યાન બીજા એક વચન તરફ હું દોરવા માંગુ છું, અને એ તો નીતિ વચનો તેનો 17મો અધ્યાય અને તેનું 14મી કલમ. નીતિ વચન તેનો 17મો અધ્યાય અને 14મી કલમ કહે છે કે કોઈ પાણીને નીકળવાનું બાકું કરી આપે તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા પહેલા તકરાર મૂકી દો. વાલાઓ, પાણીને આપણે કોઈ રીતે કંટ્રોલ કરી શકતા નથી. તમે જે પણ વાસણમાં તમે પાણીને મૂકશો તેમાં તેવો પાણીનો આકાર, પાણીને રેડ્યું તમે કઈ બાજુ જશે પાણી તમે જાણી શકતા નથી. જ્યાં જગ્યા મળી ત્યાં પાણી તેનો રસ્તો કરી લેતું હોય છે. અને અહીંયા નીતિ વચનોમાં પ્રભુ ઝઘડાને પાણીની સાથે સરખાવે છે. કોઈ માણસ પાણીને નીકળવાનો બાકું કરી આપે તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા પહેલા તકરાર મૂકી દો. વાલાઓ, જો કોઈ અળબનાવ બની ગયો હોય, જો કોઈ મન દુઃખ થયું હોય, મેં આ 4થી કલમમાં વાંચ્યું તે પ્રમાણે કોઈ તમે આમ કેમ કીધું, તમે કેમ બોલ્યા, એ શરૂઆત થાય એ પહેલાં જ ઝઘડાનો અંત લાવી દો. નહીંતર હું જાણું છું, અને ખાસ કરીને આપણા ગુજરાતી ખ્રિશ્ચિયન કુટુંબોમાં પેઢીઓથી ઝઘડા ચાલી રહ્યા છે. તારા બાપાએ મારા બાપાને આમ કીધું હતું, અને તારી માએ મારી માને આમ કીધું હતું. માં અને બાપ બંને ગુજરી ગયે, 25 વર્ષ થયા, હજુ છોકરાઓ એ લઈને ઝઘડતા હોય છે. ઝઘડાનો આરંભ થાય તે પહેલા જ આપણે તેનો અંત લાવી દેવો બહુ જરૂરી છે. આગળ જો તમે આપણે 8-15મી કલમ સુધી તમે જુઓ તો ત્યાં ત્રણ બીજા ન્યાયાધીશનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેમના વિશે આપણને બહુ માહિતી આપવામાં આવી નથી, અને જ્યાં બાઇબલ સાયલન્ટ છે, જ્યાં બાઇબલે માહિતી આપી નથી, ત્યાં આપણે આપણે માહિતી આપવાની જરૂર નથી, આપણે બી વી વિલ રિમેઇન સાયલન્ટ એઝ વેલ. પણ અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે, તેના પછી બેથલેહેમના ઈપ્સાને ઇઝરાયલનો ન્યાય કર્યો, તેને 30 દીકરા હતા. ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે આશીર્વાદિત આ યેફતા, જે આટલો યુદ્ધમાં વિજયવંત થયો હતો, તેને કોઈ વારસ હતું નહીં. પણ અહીંયા ઈપ્સાને 30 દીકરા હતા અને તેણે પોતાની 30 કન્યાને બહાર આપી ને પોતાના દીકરાઓ માટે તે બહારથી 30 કન્યા દીકરાઓને માટે તે બહારથી 30 કન્યા લાવ્યો. તેણે 7 વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી ઈપ્સા મરણ પામ્યો ને તેને બેથલેહેમમાં દાટવામાં આવ્યો. અને આજે 30 દીકરાઓ 30 દીકરીઓની વાત થઈ રહી છે. આપણે જોઈએ છીએ કે શાંતિનો સમય હતો અને પ્રભુના ઘણો સમૃદ્ધિ હતી. તે પછી ઝુબોલોનની એલોનનો ઇઝરાયલનો ન્યાય કર્યો. તેણે 10 વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. ઝુબોલેનની એલોન મરણ પામ્યો ને તેને ઝુબોલની દેશના આયોલોનના દાટવામાં આવ્યો. અને ત્યાર પછી હિલેલ પિરોથીના દીકરા આબ્દોનને ઇઝરાયલનો ન્યાય કર્યો. તેને 40 દીકરા અને 30 દીકરાના દીકરા હતા. લાંબુ જીવન, કેવું આશીર્વાદિત જીવન. તેઓ ગધેડીઓના 70 વછેરા પર સવારી કરતા હતા. તેણે 8 વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી હિલેલ પરોથીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને તેને આમલોકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઈમ દેશના પિરોથનામાં દાટવામાં આવ્યો. અહીંયા જોઈએ છે કે આ 3 ન્યાયાધીશોના સમય દ્વારા શાંતિ અને સમૃદ્ધિ હતી, શાંતિ અને સમૃદ્ધિ હતી. અને હવે આપણે અભ્યાસ પૂરો કરીએ તે પહેલાં હું તમારી આગળ 6 પ્રશ્ન રજૂ કરવા માગું છું. અને આ તો આપણું પોતાનું હૃદય તપાસવાને માટે છે કે શું મારામાં કોઈ ઘમંડ છે, શું હું મારી મારામાં કોઈ અભિમાન છે. અને હું ત્રણ વાત એવી છે જે પોઝિટિવ કહેવાય, 3 વાત જે નેગેટિવ કહેવાય એવી છે. પણ 6 વાતનો એક જ મૂળ હેતુ છે અને એ તો ઘમંડ, પ્રાઇડ, ઈગો જેને આપણે કહીએ છીએ. અને તો આપણે જોઈએ તો પહેલામાં પહેલી વસ્તુ, શું હું મારી જાતને ઉચ્ચ કક્ષાએ મૂકવા માગું છું? ડુ આઈ એક્ઝોલ્ટ માય સેલ્ફ? શું મને મારી પોતાની જ પ્રશંસા જોઈતી હોય છે, મારું નામ ઊંચું થાય? ઘણા લોકો આપણે જાણીએ છીએ, ખાસ કરીને આપણા સમાજમાં, પોતાના નામના મોટા મોટા બેનર, પોતાનું જ ડંકો વગાડ્યા કરનારા જેને કહી શકાય. અને મેં વાંચ્યું તે પ્રમાણે આ જ એટીટ્યૂડ લુસિફરમાં હતું, પોતાની જાતને મૂળ અને તેને દેવ સમાન બનવું હતું. બીજી વસ્તુ છે કે ડુ આઈ પ્રમોટ માય સેલ્ફ? મને બોલવા બોલાવજો ને, મને કંઈ બોલવાનું આપો ને. ઘણા લોકો હવે અત્યારે જ્યારે આપણે સોશિયલ મીડિયા જોઈ રહ્યા છે તો પોતાના જ જે ફૂલહાર થયા હોય, પોતાની જ જે પદવી હોય અથવા તો પોતાની જે અચીવમેન્ટ હોય તે બતાવવાને માટે પોતાનો જ બધું પોસ્ટ કરતા હોય છે. ડુ આઈ એક્ઝોલ્ટ માય સેલ્ફ? ડુ આઈ પ્રમોટ માય સેલ્ફ? આ એક ઘમંડી હૃદયનું ચિહ્ન છે. અને બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ હું તમારી આગળ મૂકવા માગું છું કે હું શું મારી પોતાની જાતને ન્યાયી ઠરાવું છું? શું તમે પોતાની જાતને ન્યાયી ઠરાવો છો? કે હું સારો, જો તમારો પોતાનો ખુલાસો આપો છો કે તમે પ્રભુના વચનને તમારો ન્યાય કરવા દો છો? આ એક પોઝિટિવ રીતની વાત કરું છું. બીજા પણ જે એનું ઓપોઝિટ, વિરોધાભાસ જેને કહી શકાય, તો ઘણા લોકો આ જ વાત જુદી રીતે મૂકતા હોય છે. પણ જે જે સ્વભાવ છે અથવા તો જે મૂળ મુદ્દો તો એક જ રહે છે, તો એ એ છે કે અમુક લોકો જ્યારે પોતાની જાતને ઊંચો બતાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઘણી વખત લોકો ડુ આઈ ડિગ્રેડ માય સેલ્ફ, એટલે કે શું હું મારી જાતને નીચી બતાવું છું? ના, હું તો ગરીબ છું, જોઈતું આમ તો માન જોઈતું હોય પણ નમ્ર હોવાનું બતાવવા માંગતા હોય છે. ના 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 ના, મારે આશા તો બહુ જ હોય મનમાં કે મારો ફૂલહાર થાય, મારું માન થાય, પણ ના 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 ના, ઉપર છલ્લું જે ના 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 કહેવાનું હોય. અને બીજી વાત છે કે ડુ આઈ કન્ડેમ માય સેલ્ફ. ઘણી વખત આપણા ઘણા લોકો આ રીતનું ઘમંડ હોય છે કે ના ના હું તો કેટલો પાપી, હું તો હું આવો છું, હું તેવો છું, કેવી રીતે પ્રભુ મારો ઉપયોગ કરી શકે, કેવી રીતે મને માફી માંડી શકે, વગેરે વગેરે વગેરે. અને આપણે આવા લોકોને પણ જોયા છે. અને આ ધીસ આર પીપલ હુ રિઝિસ્ટ ગાડ્સ ગ્રેસ, પ્રભુની જે કૃપા છે તેનો તે નકાર કરતા હોય છે. અને ઘણી વખત આ રીતનું બીજા લોકોની સાથે પોતાની તુલના કરીને, પોતાની જાતને નીચી બનાવીને, સેલ્ફ કન્ડેમનેશન જેને કહેવામાં આવે છે, એ રીતે તે પોતાની જાતને એક જજ તરીકે, એટલે કે ન્યાયાધીશ તરીકે મૂકે છે કે ના, પ્રભુ પેલા માણસને તો બચાવી શકે છે પણ મને બચાવી નથી શકતો, કારણ કે હું તો બહુ ગંભીર પાપી છું. જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત બીજા આખા દુનિયાના પાપને ભૂસી શકે છે પણ મારા પાપને નહીં. આ પણ એક જાતનું ઘમંડ છે વાલાઓ. અને ગુજરાતીમાં મને થોડી મુશ્કેલી પડે છે, પણ હું તમને આ વાત કહેવા માંગુ છું કે હી સીઝીસ ધેટ રાઇટ ઓથોરિટી અવે ફ્રોમ ગાડ એન્ડ ગિવ્સ ઇટ ટુ હિમસેલ્ફ. પ્રભુને જે ન્યાય કરવાનો અધિકાર છે, પ્રભુને જે સત્તા છે ને, તે પ્રભુ પાસેથી છીનવી લઈને પોતાની જાતને આપી દે છે. એક બાજુ આપણે મેં કીધું એ પ્રમાણે કે એક પોતાનો જ ડંકોરો વગાડ્યા કરે, પોતાની જાતને ઊંચી કરવા માટે પ્રમોટ કર્યા કરે, બીજી બાજુ એ જ સ્વભાવ પોતાની જાતને નીચી બતાવે, પોતાની જાતને જાણે કે હું યોગ્ય નથી, નિરાધાર છું, હું કોઈક રીતે બચી શકું નહીં. લાગે તો વિરોધાભાસ વર્તન, પણ બંનેની પાછળ ઘમંડ છુપાયેલું છે વાલા. એ વાત હું તમારી તમને સમજાવવા માંગુ છું. હૃદયમાં તો એક જ વાત, એક જ વાત છે, અને એ તો ઘમંડ, અભિમાન. અને આ જે અભિમાન છે તેનાથી આપણે બહુ ચેતીને રહેવાનું છે. જે પાઠ આપણને આ બે અધ્યાય શીખવે છે તે એફ્રાઈમ પુત્રો દ્વારા અને યફ્તા દ્વારા આપણે જે શીખ્યા છે તો એ છે કે જે વર્તન આપણે બીજા બહારના લોકો સાથે કરીએ છીએ તે જ કૃપા અને દયા આપણે આપણા ભાઈઓને પણ બતાવવાની છે, માફી આપવાની છે, તેઓની સાથે પણ આપણે સારી રીતે વર્તવાનું છે. અને બીજી વાત કે જો આપણામાં કોઈ ઘમંડ હોય અને આપણે આપણા લીધે જો કુટુંબમાં, મંડળીમાં તકરાર થતી હોય તો આપણે આજે જ પ્રભુની માફી માંગી અને એ જે ઘમંડ છે તેને દૂર કરી નમ્ર બનવાની જરૂર છે. આશા રાખું છું કે પ્રભુએ તમારી સાથે આ વચનો દ્વારા વાત કરી હોય. આવતા વખતે આપણે જ્યારે મળીશું, જ્યારે 13મો અધ્યાય શરૂ કરીશું, ત્યારે આ પુસ્તકનો છેલ્લો જે ન્યાયાધીશ છે તેની આપણે મુલાકાત થશે, જેને આપણે સૌ જાણીએ છીએ, સામસૂનના વિશે શીખીશું. આવતા 4 જે અધ્યાય છે તે અજાયબ જેવું શિક્ષણ છે. આશા રાખું છું કે તમે સાંભળશો અને પ્રભુ તે વચનો દ્વારા તમારી સાથે વાત કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, ફરીથી એકવાર તમારો પુષ્કળ આભાર માનું છું પ્રભુ બાપ. આ વચનોને માટે પ્રભુ બાપ તમે અજાયબ જેવા વચનો તમે અમને આપ્યા છે પ્રભુ બાપ. અને પ્રભુ બાપ આશા રાખું છું કે આ વચન દ્વારા તમે તમારા લોકો સાથે વાત કરી છે પ્રભુ બાપ, જેઓને જરૂર છે, જેઓને સાંભળવાની જરૂર છે, તેઓને આ વચનો પહોંચતા કરો પ્રભુ બાપ. અને પ્રભુ બાપ દરેકના હૃદયમાં, અમારા દરેકના હૃદયમાં જે કાર્યની જરૂર છે તે તમે કરો આ વચન દ્વારા, તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગું છું. જો પ્રભુ મારાથી બોલવામાં સમજાવવામાં કશી ભૂલ થઈ હોય, પ્રભુ મારી જે મારામાં જે ઉણપ છે પ્રભુ આપ, સમજની ઉણપ, ભાષાની ઉણપ પ્રભુ આપ, તે ઉપરાંત તમારું વચન તમારા લોક સાંભળનાર લોકોના હૃદયમાં કરે તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગું છું. આ મારી ટૂંકી વિનંતી તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.